તારીખ 27/12/1997 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 331 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કોડાઈ કેનાલમાં પ્રવચન.
શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 331. શ્રી સુભાગભાઈ પર પત્ર લખાયેલો છે. પોસ્ટકાર્ડ લખાયેલું હશે કેમ કે 5-1 લીટીનો નાનો પત્ર છે. વિતરાગપણે અત્યંત વિનયપણે પ્રણામ 25મા વર્ષે લખેલું છે. સૌભાગ્યભાઈની યોગ્યતા થી યોગ્યતાને કારણે બહુ વિનયથી એમને પત્ર લખતા હતા અને બહુ પ્રેમથી પત્ર લખતા હતા. 334માં જ એમણે એવું સંબોધન કર્યું છે, હૃદયરૂપ શ્રી સૌભાગ્ય પ્રત્યે. એમને કહ્યું કે તમે મારા હૃદયમાં છો, તમારા ઉપર બહુ પ્રેમ છે એટલે તમે મારા હૃદયમાં જ છો. એમને કહ્યું, મારું હૃદય જ તમે છો અને હૃદય ન હોય તો વાત પૂરી થઈ જાય. એટલું બધું એમને આત્મીય પણ, એટલો બધો પ્રેમ, એવી કોઈ વિશિષ્ટ યોગ્યતાના ધારક સુભાગભાઈ ઉત્કૃષ્ટ સુપાત્ર હતા. છતાં એ વિતરાગપણે પ્રણામ કર્યા છે. હવે એક બાજુથી વિનયનો રાગ, પ્રેમ સંબંધીની લાગણી, બીજી બાજુ એમ કે છે કે નહીં વિતરાગપણે, એક સાથે ડબલ વાત છે. આવી ડબલ વાત, ડબલ પ્રકાશ દરેક જ્ઞાનીઓમાં હોય છે. કેમ કે એમનો જે ચારિત્ર ગુણ છે, સાધક મોક્ષ માર્ગમાં રહેલા સાધકનો, મોક્ષ માર્ગમાં પ્રવેશ થતા વિતરાગ ભાવ તો પ્રગટે જ છે, પણ રાગ ભાવ સંપૂર્ણ ચાલ્યો જતો નથી, તેમ સંપૂર્ણ વિતરાગ ભાવ પ્રગટતો પણ નથી. એટલે બે ભાવ હોવાથી બે ભાવ પ્રદર્શન કરે છે પોતાનો. પ્રગટ તો બે થાય છે ને, તો બે ભાવ પ્રગટ થાય તો બે નું દર્શન થાય. એટલે વિતરાગતાય પણ દેખાય અને સરાગપણું પણ દેખાય. બંને દેખાય ત્યારે ન સમજાય એને વિરોધાભાસ લાગે કે આ જ્ઞાની બે બાજુ કેમ ઢોલકી વગાડે છે. એક કોરથી કહે છે કે વિતરાગ ભાવ વિતરાગપણે પ્રણામ, બીજી બાજુ કહે છે કે અત્યંત વિનયપણે પ્રણામ, બહુમાન કરે છે. બહુમાનમાં રાગ તો આવ્યો જ બહુમાનનો, પણ દરેક જ્ઞાનીને એવું હોય છે. કેમ કે સાધક દશા જ મિશ્ર ધર્મ રૂપ છે. કેવી છે સાધક દશા? મિશ્ર ધર્મ રૂપ છે. પૂજ્ય શ્રી દીપચંદજી અનુભવ પ્રકાશમાં તો એના ઉપર એક અધિકાર આખો લખ્યો છે, મિશ્ર ધર્મ અધિકાર, એવો એક અધિકાર લખ્યો છે. અને એમાં જ્ઞાનીને મિશ્ર પરિણામ બંને પ્રકારના હોય છે એનું વર્ણન કર્યું છે. કોઈ વાર સરાગતાની મુખ્યતાથી જ્ઞાનીની વાત ચાલે, કોઈ વાર વિતરાગતાની મુખ્યતાથી જ્ઞાનીની વાત ચાલે, પણ સાંગોપાંગ જ્ઞાન દશાનું જેને જ્ઞાન હોય તેને અસમાધાન થતું નથી. અધકચરું જ્ઞાન હોય, અધૂરો નિશ્ચય જ્ઞાની પ્રત્યેનો હોય, તેને અસમાધાન થાય છે. એટલે જ્ઞાની પ્રત્યેનો અધૂરો નિશ્ચય એ પણ જીવનો અપરાધ છે. શું છે? એક પત્રમાં કૃપાળુદેવ લખે છે, એ પણ એક અપરાધ છે. એ અપરાધ એટલા માટે કહ્યું કે પોતે અવિનય અને અભક્તિના પરિણામ તેના દ્વારા કરી ચૂકે છે, થઈ જાય છે, અને એટલે અપરાધ એનાથી જન્મે છે. એ કારણે અપરાધ ઉત્પન્ન થાય છે, એટલે કારણને જ અપરાધ કીધું. એમાંથી અપરાધિત કાર્ય અભક્તિ વગેરે થાય છે, માટે કારણને જ અપરાધ કહ્યું છે. અધૂરા નિશ્ચયના પ્રકારમાં ક્યારેક બહુમાન કરે ને ક્યારેક અભક્તિ કરે, ક્યારેક શંકા કરે, ક્યારેક એને એમ લાગે કે આ બરાબર નથી કરતા, આવો રાગ એમને કેમ થયો. અમે બેસતા હતા ગુરુદેવ શ્રી હતા ત્યારે સાંજે, જેમાં પછી થોડું 15-20 મિનિટનું વોકિંગ કરતા ત્યાં ત્યાં ગ્રાઉન્ડમાં કે કોઈ મોટા હોલમાં કે એવી રીતે. પછી પરસાળમાં એક પાટ રાખેલી, એ પાટ ઉપર પોતે ધ્યાનનો સમય થાય એ પહેલાં 1/2 કલાક લગભગ બેસતા. એ વખતે જેને ટાઈમ હોય 5-15 જણા આવીને બેસે પણ ખરા. તો એમાં એક ભાઈ મુમુક્ષુભાઈ હતા, એને એવો રાગ કે ગુરુદેવને રેડિયોના ગીતો સંભાળી સંભળાવીએ. તે રેડિયો લઈને આવે, પોર્ટેબલ રેડિયો. શું ગીતો? એટલે ફિલ્મી ગીતો નહીં, પણ ધાર્મિક પ્રોગ્રામના કોઈ ગીતો આવતા હોય ને એવા બધા ગીતો સંભળાવે. કંઈ ટ્યુનિંગ કરતાં કરતાં વચ્ચે સમાચાર પણ આવી જાય, રેડિયો છે એ તો. હા, તો કોઈ વાર થોડા સમાચાર પણ સંભળાવી દઈએ કે ભાઈ જુઓ આ ચોમાસું છે તો અહીંયા વરસાદ નથી થયો, અને અહીંયા વરસાદ થયો. ચોમાસું પોલિટિકલ ન્યૂઝ નહીં, કોઈ વેધર ન્યૂઝ છે કે એવા બધા કોઈ, અથવા કોઈ એવો મોટો બનાવ બની ગયો હોય, મોટો હુલડ થઈ ગયો હોય, કે કોઈ કોઈ વૈરાગ્યનો કોઈ નિમિત્ત બન્યું હોય એવું કોઈ હોય, એવું બધું સંભળાવે પાછા. હા, બોલો, પોલિટિકલ ન્યૂઝ નહીં. હા, અને પછી એના ઉપર થોડી વાતો બી ચાલે. હવે નવા માણસ હોય ને એને એમ થાય કે આ ગુરુદેવ બપોરે તો અધ્યાત્મની એવી જોરદાર અધ્યાત્મ રસમાં તરબોળ થઈને વાતો કરતા હતા ને, ત્યારે પછી આ બધી દુનિયાદારીની વાતો ચાલે છે. પણ એ ઉદય ભાવ છે. પાછો એ જીવ એમ નથી વિચારતો કે મારા ઉદય ભાવારે એનો ઉદય ભાવની સરખામણી કરું તો હજી ફેર લાગશે. પોતે તો કાંઈ સ્વલક્ષ હોય નહીં, પરલક્ષ હોય એટલે એમ થાય કે આવી શું જરૂર હશે, આવો ટાઈમ શું કરવા બગાડ. હા, પણ એવી કોઈ થોડી અલગ મલગની વાતો પણ ચાલતી. હા, અને ચાલે એ, અને અધ્યાત્મ રસ પણ ચાલે. પણ જેને ઓળખાણ છે એને બંને દશાની ઓળખાણ છે, અને તેથી એને સમાધાન વર્તે છે. એને ઓળખાણ નથી, અધૂરો નિશ્ચય છે, એને ક્યાંક શંકા પડે, ક્યાંક અનુચિત લાગે, એ પ્રકારે એને અભક્તિના પરિણામ થઈ જાય છે. હોય, પણ આમાં તો આપણે વાત શું લઈએ છીએ કે અધૂરા નિશ્ચય વાળાને શું થાય એ વાત છે. પ્રશ્ન તો તમારો એ છે ને કે અધૂરા નિશ્ચય વાળાને શું થાય, કે એને અભક્તિ થતા વાર લાગે. અને હા, એ અધૂરા નિશ્ચયમાં જાય છે. ભોગ સંજ્ઞા વાળા અધૂરા નિશ્ચયમાં જાય છે. શું તેમ છતાં ભોગ સંજ્ઞામાં એક ભેદ છે એવો, નિષ્કામ ભક્તિએ, અત્યંત નિષ્કામ ભક્તિએ જેનો પ્રકાર પરિણામનો હોય એને અભક્તિના પરિણામ નથી થતા, એનો નિશ્ચય ભલે સંપૂર્ણ ઓળખાણના બરાબરમાં ન પણ હોય, પણ નિષ્કામપણે અત્યંત ભક્તિ વર્તતી હોય એને એ અપરાધ નથી થતો, ભલે ઓકસંગના હોય તોય તે. આ એક ભેદ લક્ષમાં લેવો, નહીતર કોકનું કોકના પ્રત્યે આપણો અન્યાય થઈ જાય. હા, એ ઓકસંજ્ઞાને યથાર્થ વિશેષણ આપવું તો સારું નહીં, પણ આવો એક ભેદ છે ખરો. વિતરાગપણે અત્યંત વિનયપણે પ્રણામ, મથાળામાં ઓમ લખેલો છે, ઓમ છે એ એક શબ્દ છે, અક્ષર છે, જેમાં આમ બે અક્ષર છે અને લખવામાં એક અક્ષર છે અને બોલવામાં બે અક્ષર છે. શું ઓમ એ વાચક છે, શબ્દ છે એ વાચક છે અને એનું વાચ્ય છે શુદ્ધાત્મ સ્વરૂપ. ઓમનું વાચ્ય શું છે? શુદ્ધાત્મ સ્વરૂપ. આત્માનું જે મૂળ સ્વરૂપ છે એ ઓમનું વાચક છે. એટલે પત્ર લખવાની પદ્ધતિમાં પ્રથમ જ શુદ્ધાત્મ સ્વરૂપનું સ્મરણ કરીને પત્ર લખવામાં આવે છે, તેથી વાંચનારને પણ પહેલાં શુદ્ધાત્મ સ્વરૂપનું સ્મરણ થઈને વાંચવાનું બને એવું એક એની અંદર આશય રહેલો છે. અહીંયા સ્વરૂપના ભાવભાષણ ઉપરનો આ પત્ર છે. પત્રનો વિષય શું છે? સ્વરૂપનું ભાવભાષણ. ભ્રાંતિગતપણે સુખ સ્વરૂપ ભાષે છે, જ્યાં સુધી સ્વરૂપનું સ્વરૂપમાં સુખ છે એવો ભાવ ભાસતો નથી, એ પહેલાંની સ્થિતિ કોઈ પણ જીવની શું છે? કોઈ પણ જીવની, બધા જગતના જીવની ભાવભાષણ સુધી નથી પહોંચાય એ બધા જ જીવોની સ્થિતિની વાત છે, કે ભ્રાંતિગતપણે સુખ સ્વરૂપ ભાસે છે. એવા સંસારી પ્રસંગ, સંસારના પંચેન્દ્રિયના વિષયો અથવા કોઈ શુભ યોગના પ્રસંગો, પૂજા ભક્તિ પંચકલ્યાણક ભગવાનના યાત્રા, એ બધા પ્રસંગો છે એ શુભ ભાવરૂપ છે. બાકી પંચેન્દ્રિયના વિષયોમાં જે મનોરંજન છે એ અશુભ ભાવ છે. તો કહે છે કે એ બધા પ્રસંગો, બધા સંસારના પ્રસંગો છે, શુભ અને અશુભ બંને, અને પ્રકારો એટલે અનેક પ્રકાર છે એની અંદર. પ્રસંગોમાં અને પ્રકારોમાં જ્યાં સુધી જીવને વાલપ વર્તે છે, વાલપ એટલે મીઠાશ, શું વાલપ એટલે મીઠાશ, એટલે સારું લાગે છે, રૂચે છે, શું અને સુખ સ્વરૂપ ભાસે છે, ભાષણનો અર્થ લાગવું થાય છે, ફિલિંગની વાત છે. શું ભાષણનો અર્થ જણાય છે એમ નહીં, ભાસે છે એટલે જણાય છે એમ નહીં, પણ ભાસે છે એટલે લાગે છે. સંસારના પ્રસંગ અને પ્રકારોમાં, કોઈ પ્રકારોમાં, કોઈ ને કોઈ, બધા પ્રકારોમાં ન લાગતું હોય પણ કોઈ એક પ્રકારમાં લાગતું હોય કે અમુક જ પ્રકારમાં લાગતું હોય, શું એમાં જ્યાં સુધી જીવને સુખ લાગે અને સારું લાગે અને રૂચે અને વાલો મીઠું લાગે ત્યાં સુધી જીવને પોતાનું સ્વરૂપ ભાસવું અસંભવિત છે. ત્યાં સુધી જીવને પોતાનું સ્વરૂપ ન ભાસે, શું એટલે પોતાના સ્વરૂપનું ભાવ ભાસણ ન આવે. હવે એમાં શું છે? ભાવ ભાષણ છે એ જ્ઞાન વેદનના અનુભવાંશે સ્વરૂપનું ભાવ ભાષણ ઉત્પન્ન થાય છે. 751 પત્રમાં જે બીજો સંકેતનો પ્રકાર લીધો, પરમાર્થની સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ, તેને અમે બીજું સંકેત કહીએ છીએ. એટલે જ્ઞાન વેદન છે એમાં બહુ જ અલ્પરૂપ, એ વખતે તિરોભૂત છે, છતાં પણ એનું વેદન અંશ એના આધારે જે સ્વરૂપની પ્રતીતિ આવી એને સ્વરૂપનું ભાવ ભાષણ કહેવામાં આવે છે. હવે એ વેદન તિરોભૂત કેમ છે કે ભ્રાંતિગત પણે અધ્યાસિત પણે જ્યાં સુખનું વેદન નથી ત્યાં ભ્રાંતિ થાય છે, અને જીવ ત્યાં સુખ વેદાતું હોય એવો મિથ્યા અનુભવ કરે છે. વેદાતું નથી પણ ભ્રાંતિને લઈને એવો મિથ્યા અનુભવ કરે છે. એટલે વેદન ત્યાં ઇન્વોલ્વ થઈ ગયું. જ્ઞાન જે વેદન છે એ જ્ઞાન વેદન છૂટું ન રહ્યું, બહારના પ્રસંગમાં ઇન્વોલ્વ થઈ ગયું. એટલે પછી એને ભાવ ભાષણ ક્યાંથી આવે? વેદન તો વેદન છે, કાં તો આંગળી સીધી હોય કાં તો વળેલી હોય, પણ સીધીને વળેલી બે એક સાથે કેવી રીતે હોય? કપડું કાં તો ઘડી કરેલું હોય ને કાં તો ઘડી કરાવી નાનું હોય ખુલ્લું હોય, પણ ઘડી કરેલું હોય ને વગર ઘડી કરેલું હોય એમ બે તો બે અવસ્થા તો એક સાથે વિરુદ્ધમાં હોય નહીં. એમ વેદન પરનું પણ જીવ વેદન કરે ભ્રાંતિગત પણે સુખનું, અને આત્મામાં પણ સુખનું વેદન કરે, એમ બે વેદન નથી થતા. એટલે જ્યાં સુધી ભ્રાંતિ હોય છે, જ્ઞાન દશાની વાત જુદી છે, ભ્રાંતિ હોય છે ત્યાં સુધી પૂરેપૂરું વેદન ભ્રાંતિગતપણે પર પદાર્થમાં મિથ્યાપણે રોકાઈ જાય છે, મિથ્યા ભાવે રોકાઈ જાય છે. એટલે એને સ્વરૂપના સુખનું ભાવ ભાષણ આવતું નથી, એ અસંભવિત છે. હવે એક બીજી વાત કરી છે, એ વાત થોડી કઠણ આકરી છે એવી છે. આના કારણે અને કરીને વાત કરી છે, એટલે કન્ટિન્યુટી લીધી છે આ કારણને. અને સત્સંગનું મહાત્મ્ય પણ તથારૂપણે ભાષ્યમાન થવું અસંભવિત છે. એ જીવને સત્સંગનો જેટલા દરજ્જે જેટલી ડિગ્રીએ મહિમા આવવો જોઈએ એ ભાવ ભાષણ પહેલા ન આવે. જેમ કોઈને ઓગ સંજ્ઞાએ જ્ઞાની પુરુષ પ્રત્યે અત્યંત ભક્તિ હોઈ શકે છે, નિષ્કામ ભક્તિ હોઈ શકે છે, એમ ઓગ સંજ્ઞામાં સત્સંગનું મૂલ્યાંકન પણ ઘણું હોઈ શકે છે. પણ અહીંયા એક શબ્દ કૃપાળુદેવે વાપર્યો છે કે સત્સંગનું મહાત્મ્ય તથારૂપપણે, એટલે જેવું જોઈએ એવું યથાર્થ, એ ભાવ ભાષણ પછી આવે છે. ત્યાં સુધી એટલી ડિગ્રીએ નથી આવતું, ભલે અત્યંત હોય અને સત્સંગ માટે મરી પડે, કેમકે બૌદ્ધિક સ્તરે એટલું સમજાણું છે, એટલું જ નહીં સત્સંગમાં જે સમાધાન થયું છે, સત્સંગને લઈને જે કાંઈ મુમુક્ષુ દશાનો પ્રોગ્રેસ થયો છે, ક્રમથી પણ ભાવ ભાષણ સુધી ભલે નથી આવ્યું પણ ક્રમથી જે પ્રોગ્રેસ થયો છે એ ફિલિંગને લઈને પણ સત્સંગનું મહાત્મ્ય ભાષ્યું હોય તો સત્સંગ માટે મરી પડે.
પહેચાન
आत्मस्वरूप का जो भाव भाषण है। हाँ हाँ हाँ,
पहचान सत्पुरुष का पहचान, सत्पुरुष के पहचान के बाद में जो
आत्मस्वरूप, हाँ आत्मस्वरूप का
सत्संग का
महिमा महिमा आता है
उसका, इसका स्वरूप भाव आत्मस्वरूप का पहचान के बाद में जो स्वरूप पहचान के लिए महिमा आता है, सत्संग का महिमा आता है, दोनों में फर्क है,
थोड़ा फर्क है, अल्प फर्क है। सत्पुरुष की जिसको पहचान है उसको तो सत्संग का महात्म्य बहुत आएगा, तो उसमें ओक संज्ञा की कुछ एक निवृत्ति है। अब थोड़ा विषय को और स्पष्ट करें, एक ओक संज्ञा वाला जीव सत्संग का महिमा करके सत्संग में उपस्थित रहता है, नंबर एक, तो उसका कोई ठिकाना नहीं है, कभी सत्संग की महिमा उसको चली जाएगी मालूम नहीं पड़ेगा, भटक जाएगा भी। एक जीव ऐसा है कि उसको कुछ फायदा हुआ है, विद्या में आया है, निर्धार किया है कि अपने को भी आई वही करना है, एकमात्र आत्म कल्याण, तो उसको सत्संग की महिमा बहुत आएगी, बहुत आएगी, मतलब ये एक प्रकार दूसरा है। तीसरा प्रकार है, इसके बाद जो सत्पुरुष की पहचान आती है उनको ही सत्पुरुष का सत्संग की महिमा आएगी, वो भी इससे ज्यादा आएगी, बहुत आएगी।
क्वालिटी फर्क है,
हाँ क्वालिटी फर्क है। इसके बाद स्वरूप की पहचान आएगी और सत्संग की महिमा आएगी, ये इससे बहुत बेटर क्वालिटी की आएगी। ऐसे चार भेद हैं सत्संग की महिमा आने में, तो विषय चला है तो बात खुली है, वो फर्स्ट टाइम खुल रही है कोडाई में, अभी आगे कभी उस इतनी चर्चा नहीं चली, अभी टू दी पॉइंट प्रश्न निकला तो बात खुल गई। कभी कभी तो उपयोग नहीं चलता उतना ऐसे विषयों में, अभी खुल गई। तो ऐसे ऐसे भेद है सत्संग की महिमा में, महिमा में ऐसे भेद है। अब देखिए थोड़ा और स्पष्ट करें विषय को, कि जो ओक संज्ञा में है उसको बौद्धिक स्तर में तो बात समझ में आई है कि नहीं सत्संग तो करना चाहिए, सत्संग तो करना चाहिए, इसलिए वो सत्संग बहुत करता भी है और कुछ भोग दे के भी अपना काम का, आपके अपने कार्य का, अपने परिवार के विषय में, दूसरे में, तीसरे में सत्संग करता है, लेकिन वो बौद्धिक स्तर पे समझा है। कभी बौद्धिक स्तर पे कोई दूसरी बात आ जाएगी तो ये बुद्धि लड़खड़ा जाएगी, तो फेल भी हो जाएगा और सत्संग इसका छूट भी जाएगा। तो ये प्रकार में तो इसका इंश्योरेंस नहीं ले सकते, इसका बीमा नहीं ले सकते, वो कभी कभी जाएगा उसका कोई ठिकाना नहीं है। अब दूसरा जो प्रकार है कि कुछ वेदना में आया है या कुछ निर्धार कर लिया है, उनको सत्संग के निमित्त से ये फीलिंग स्टेज में और क्रम के लाइन में प्रवेश हुआ है, तो उसको सत्संग का क्या फायदा है, उसका खुद आत्मा पर असर आई है, उसकी आत्मा पर असर आई है, वो केवल बौद्धिक स्तर की बात नहीं है, वो फीलिंग स्टेज की बात है, तो सत्संग को नहीं छोड़ेगा कभी, उसका इंश्योरेंस ले सकते हैं बराबर, वो सत्संग नहीं छोड़ेगा, मतलब उस पर विश्वास रख सकते हैं, बौद्धिक स्तर वाले पर विश्वास नहीं रख सकते, उसकी बुद्धि कभी भी लड़खड़ा सकती है, समझे। लेकिन जो फीलिंग में आया है वो विश्वास विश्वसनीय है, उसका विश्वास कर सकते हैं।
इंश्योरेंस कौन लेता है?
कोई जरूरी नहीं, वो तो एक समझाने की बात है। तीसरा जो है स्वरूप की पहचान, सत्पुरुष की पहचान वाला है, उसको तो सत्पुरुष की अंतर परिणति की पहचान हुई है, उसमें स्वभाव का दर्शन है परोक्ष रूप से, और परोक्ष रूप से उसमें परमात्मा का दर्शन है, और परमेश्वर बुद्धि आ जाती है, तो वो तो सत्संग को उसकी डिग्री तो बढ़ जाएगी। परमेश्वर बुद्धि वाले की तो सत्संग की डिग्री बहुत बढ़ जाएगी। फिर भी कभी कभी कहीं जगत में अल्पपण, जगतना सुखनी अल्पपण सुखेच्छा, 254 में एक दोष लीधो है, त्रण दोष माथी एक दोष लीधो है ने, सत्पुरुषमां परमेश्वर बुद्धिनो अभाव अने जगतना सुखमां अल्प पण सुखेच्छा, ए भ्रांतिगत सुख पूर्वकनी इच्छा छे, ए ज्यां सुधी रही छे त्यां सुधी ए भ्रांति जे भावभाषणमां तूटे, स्वरूप निश्चयमां तूटे, जे त्रीजो दोष तूटे छेल्लो पदार्थ निर्णय, अने सुखनो समुद्र अंदर देखाय, ત્યારે આખું જગત સુખથી શૂન્ય ભાસે છે। એ વખતે એને જે સત્સંગનો મહિમા આવે એ ટોપ ડિગ્રીનો આવે, કેમ કે એ સત્સંગના નિમિત્તે એને સુખનો સમુદ્ર જોયો પોતામાં ને પોતામાં, અને એમાં અનુભવાંશે એટલે પ્રત્યક્ષ અંશે જોયો છે, અને એ વિષય એને પ્રત્યક્ષ થયો છે, ભાવભાષણમાં પ્રત્યક્ષ ભાઈસો છે, પ્રત્યક્ષ છે ભાઈસો છે, સત્પુરુષમાં પરોક્ષપણું છે, અહીંયા પ્રત્યક્ષપણું છે, એટલે ડિગ્રી વધી જાય છે, એમ છે। કેવી રીતે વધે છે કે એક સ્વજનનું મરણ તમે બહારગામ હો અને સમાચાર મળે ને સાંભળો ત્યારે તમને જે રડવું આવે, અને પછી તમે સીધા અર્લીએસ્ટ ફર્સ્ટ ફ્લાઇટમાં ઘરે પહોંચી ગયા, અને તમે એ લોકો કીધું તમને હું આવું પહોંચું છું, એટલે એમણે સાચવી રાખ્યું કે ભાઈ પછી અંતિમ ક્રિયા પછી કરશું, એમને આવી જવા દો, નજીકના છે સૌથી, અને એનું મળદું જોવે ને પછી જે શોકનો પ્રકાર ઉભો થાય, બે વચ્ચે ફરક છે। પ્રત્યક્ષ થાય ને એમાં એકદમ તીવ્રપણે આવી જાય શોક, સાંભળે ત્યારે શોક તો ઘણો હોય પણ પ્રત્યક્ષ થયો હોય ત્યારે એ પ્રકાર બહુ વધી જાય છે, એવું આની અંદર પણ છે। હા, એ અંતરખોજમાં તીવ્રપણે આવે છે, અપૂર્વ જિજ્ઞાસામાં અને અવલોકન મેચ્યોર્ડ પોઝિશનમાં પહોંચે છે ત્યારે એને વેદન અંશે સ્વરૂપનું ભાવભાષણ આવે છે, એમાં કેટલાક વિજ્ઞાનના પ્રયોગો પણ ચાલે છે, એ પ્રકાર છે। એટલે અહીંયા એમ કહ્યું, કેમ કે અહીંયા સુભાગભાઈ સામે છે, એટલે સ્વરૂપનું સત્પુરુષની ઓળખાણવાળા તો છે જ, એટલે એમને ઉપરના લેવલની વાત કરી છે, કેમ કે એમની આર્થિક સ્થિતિ નબળી હતી અને એનો વિકલ્પ આવ્યા કરતો હતો કે આ પ્રતિકૂળતા છે, આ દુઃખ છે, મારા કુટુંબને દુઃખ છે, એનું દુઃખ પોતાને લાગતું હતું, મારા કુટુંબની પ્રતિકૂળતા છે, એનું દુઃખ પોતાને લાગતું હતું। એટલે એમ કીધું કે જુઓ, જ્યાં સુધી સંસારના પ્રસંગોમાં જીવને વાલપ છે, કુટુંબની વાલપ છે, ત્યાં સુધી જીવને પોતાનું સ્વરૂપ ભાસવું અસંભવિત છે, એ ભાવ ભાષા ના આવે એટલે કુટુંબ પ્રતિબંધ છૂટી જાય, એ હાલત નો રહીએ પછી શું, અને સત્સંગનું મહાત્મ પણ તથારૂપણે ભાષ્યમાન થવો અસંભવિત છે, એટલે તથારૂપણ એટલે છેલ્લી ડિગ્રી, એટલે એમ કે તમને સત્સંગનું મહાત્મ છે, અમારા સત્સંગને તમે ખૂબ ઈચ્છો છો, પણ હજી ભાવ ભાષણમાં આવો ત્યાં સુધી તથારૂપણે નહીં આ નહીં રહ્યા, શું સત્પુરુષની ઓળખાણવાળાને સત્સંગ છૂટી શકે જ નહીં, શું પણ તોય નાની પુરુષ એને ત્યાં અટકવા દેવા માગતા નથી, ઉપર ઉઠાવે છે ત્યાંથી આવો ભાવવાસનમાં. ભાવવાસનમાં જ્યાં સુધી તે સંસારગત વાલપ, એવી જે સંસારગત વાલપ છે એ અસંસારગત વાલપને પ્રાપ્ત ન થાય, એટલે પોતાના આત્મામાં એવી વાલપ ન આવે. સંસારની વાલપ છે, ડાયવર્ઝન થવું જોઈએ, ડાયવર્ટ થઈ જવું જોઈએ. વાલપ તો વાલપ છે, પણ એ પોતાના આત્માનો પ્રેમ છે. જેને સ્વરૂપનું ભાવભાષણ થાય છે એને આત્માનો ખરો પ્રેમ જાગે છે. જ્યાં સુધી સ્વરૂપનું ભાવભાષણ નથી ત્યાં સુધી તે જીવ પોતાના આત્માને ખરો પ્રેમ કરતો નથી. અને આ જીવે બહારમાં રાગ કર્યો છે પ્રેમને નામે, પોતાના આત્માનો પ્રેમ ક્યારે જાગ્યો નથી. આમ વાત છે, કેમ કે પ્રેમ હોય જુદો રહી શકે, ભાવભાષણ વાળો પછી અનુભવથી જુદો નથી રહી શકતો. ત્યાં સુધી ખચિત કરી એટલે અવશ્ય કરી, અપ્રમતપણે એટલે ક્યાંય રોકાયા વિના, શિથિલતાને લાવ્યા વિના, અપ્રમતપણે એટલે શિથિલપણું છોડીને વારંવાર પુરુષાર્થનો સ્વીકાર યોગ્ય છે. એકદમ એ બાજુનો પુરુષાર્થ ચાલવો જોઈએ એમ કે છે. શિથિલપણું શું છે કે ભાવભાષણ પહેલા જે જોર આવવું જોઈએ એટલું જોર નથી આવતો. જોરનો પહેલો તબક્કો તો પૂર્ણતાના લક્ષ્ય શરૂ થાય છે, પણ એમાં પણ શિથિલતા રહે છે તો ભાવભાષણ આવતા વાર લાગે છે. એટલે શીઘ્ર ભાવભાષણ આવે એવો પુરુષાર્થ હોવો જોઈએ એમ સ્વીકારવું એમ કે છે. શું કે છે? એમ સ્વીકારવું, એવો અભિપ્રાય નહીં હોવો જોઈએ જે કાલે વાત થઈ હતી, યાદ આવ્યું કે ધીમે ધીમે આવી જશે એવો અભિપ્રાય. હવે કંઈક ચાલે છે અંદરમાં, માટે ધીમે ધીમે આવી જશે એમ નહીં. મારો પુરુષાર્થ નથી ઓછો છે અથવા નથી, મારે પુરુષાર્થનો સ્વીકાર કરવો જ જોઈએ, પુરુષાર્થ મારો હોવો જ જોઈએ, એવી રીતે લેવાનું છે. ખચિતપણે, ખચિતનો અર્થ સમજો એમ કે એમાં ત્યાં વજન આવવું જોઈએ, ઢીલું નહીં રાખવાનું, વજન આવવું જોઈએ. આ વાત ત્રણેય કાળને વિશે અવિસંવાદ જાણી નિષ્કામપણે લખી છે. છેલ્લું વાક્ય છે કૃપાળુદેવના પત્રમાં કે આ જે વાત અમે તમને લખી છે, સૌભાગભાઈને કહે છે, એ ત્રણેય કાળે એમાં ફેર નથી, સૈદ્ધાંતિક વાત છે. કોઈ પણ જીવને માટે, કોઈ તમારા માટે જ લખી છે તમારી યોગ્યતા જોઈને એમ નથી, આ નિયમ બધાને લાગુ પડે છે. ભૂતકાળમાં કોઈ મુમુક્ષુ હોય, વર્તમાનના મુમુક્ષુ હોય કે ભાવિના મુમુક્ષુ થશે, એ બધા એને માટે એક જ વાત છે. અવિસંવાદ જાણીને એટલે તર્ક ઉઠાવશો નહીં, એ વિસંવાદ છે એનો. નો આર્ગ્યુમેન્ટ, સૈદ્ધાંતિક વાત છે. અનુભવથી નિષ્કર્ષ નીકળીને સિદ્ધાંત ઊભો થાય છે. સિદ્ધાંત ક્યાંથી ઊભો થાય છે? વસ્તુના સ્વરૂપનો અનુભવ થઈને નિષ્કર્ષ નીકળે એનું નામ સિદ્ધાંત. કેમ ધ્યાન નો ખેંચાણ? કોઈ કોઈ વાત એવી નીકળી જાય તો લાઈટ થવી જોઈએ. સિદ્ધાંત કોને કહે છે? વસ્તુનું સ્વરૂપ તો ફરતું નથી તો સિદ્ધાંત પણ ફરતો નથી. તો એ સિદ્ધાંત નીકળ્યો ક્યાંથી? એ જ્ઞાનીના જ્ઞાનમાંથી. એ જ્ઞાનીનું જ્ઞાન વસ્તુના સ્વરૂપને સ્પર્શીને આવે છે. તો એ ત્રણેય કાળને વિશે અવિસંવાદ, વિસંવાદ એટલે વચ્ચે દલીલ કરે, વાદ કરે, એ વિસંવાદ છે. આમાં તમે કઈ દલીલ તમને કદાચ આવે એલાઉડ નથી. તમે અહીંયા દલીલ સાંભળવા માંગતા નથી. નો આર્ગ્યુમેન્ટ. આ અમારી સિદ્ધિ આજ્ઞા છે, સમજી ગયો. સિદ્ધાંતિક વાત છે, આમાં ફેર નહીં પડે. તમને દલીલ આવતી હોય તો કાંઈક ગડબડ છે એમ વાત છે. ત્યારે કોઈ એમ કે પરીક્ષા કરવા વાળા તો દલીલ કરવાના જ છે, તો પરીક્ષાનું પણ અમુક સ્ટેજ હોય છે. આ સ્ટેજે નહીં. શું? અને જ્યાં સિદ્ધાંતિક વાત હોય અને જ્ઞાની પુરુષ એમ કે ત્રણેય કાળે આ વાત અફર છે. ગુરુજી તો એમ કહેતા કે ભલે આ વાત શ્રુત જ્ઞાનમાંથી નીકળે છે જ્ઞાનીને, પણ એ નિર્મળ શ્રુત જ્ઞાનમાંથી આવી કોઈ વાત નીકળે ત્યારે એમ સમજવું કે જેવું કેવળ જ્ઞાનમાં પ્રત્યક્ષ ભાષ્યું છે એવું જ શ્રુત જ્ઞાનમાં પરોક્ષ ભાષ્યું છે. કેવળ જ્ઞાનની વાત નહીં ફરે એમાં શ્રુત જ્ઞાનની પણ નહીં ફરે એમ કહેતા. એમ તો પ્રતિપાદન શૈલી બહુ પાવરફુલ હતી. તોપના ગોળા જ કહેતા અમે, મુખ્યાતને ધડાધડ ઉડાવે એવી તોપના ગોળા જેવી વાણી હતી. અવિસંવાદ જાણી
સૂત્ર લખા.
એમ કે વસ્તુ સ્વરૂપના અનુસારે અનુભવ સિદ્ધ થઈને નિષ્કર્ષ રૂપ પ્રાપ્ત થતો જ્ઞાન વા વચન તે સિદ્ધાંત છે. અને જાણીને નિષ્કામપણે લખે છે. પાછું શું લખ્યું? કહ્યું છે નિષ્કામપણે લખ્યું છે એટલે કેવળ તમારા આત્મકલ્યાણના હેતુના લક્ષ્ય જ કહેવાય છે કે લખાણી છે, બીજું કોઈ કારણ નથી. એટલે કાંઈ તમે એમાં વિકલ્પ નહીં કરતા કે આવું મને કેમ લખ્યું. એમ જ વિચારજો કે મારા પરમ કલ્યાણને અર્થે આ વાત આવી છે, એટલે સિદ્ધિ તમને શિરોધાર્ય થાય, અંગીકાર થઈ જાય. એટલે ન તો કોઈ દલીલ કરવી, વિસંવાદ કરવો, કે ન તો કોઈ એવો વિચાર કરવો કે આમાં હેતુ શું હશે, આવું કહેવા પાછળ શું એમને કારણ હશે, કે કાંઈ કારણ નહીં, એક મારા આત્મકલ્યાણનું કારણ છે માટે જ મને કહી છે એમ. એને નિષ્કામપણે કહે છે. અમને કોઈ કામના નથી, કોઈ ઈચ્છા નથી. તમારા આત્મકલ્યાણના હેતુ સિવાય આ વાત કરવા પાછળ અમને કોઈ બીજી ઈચ્છા નથી. એ નિષ્કારણ કરુણા જ્ઞાની પુરુષની છે, એને પણ નિષ્કામતા કહેવામાં આવે છે. જો સંક્ષેપમાં લખાયેલા પત્રમાં આટલું બધું ઊંડાણ છે અને એ સત્સંગનું મહાત્મ્યનો વિષય એમણે ખોલી નાખ્યો છે. ભાવભાષણની સાથે સાથે અનુસંધાન કર્યું છે સત્સંગના મહાત્મ્યનો. અંદરમાં ભાવભાષણ, બહારમાં સત્સંગનું મહાત્મ્ય, એ બેનું કોઓર્ડિનેશન કેવી રીતે છે એ આમાં મૂક્યું છે એક પત્રમાં. અહીં સુધી
છતાંય
તો એમાં પ્રકાર છે, આ ચાર પ્રકાર છે, સમજી લેવા.